બહેનો અને ભાઈઓ, દર વર્ષે પર્યુષણ વ્યાખ્યાન મારા નિમિત્તે આપણે એકત્ર થઈએ છીએ. આ વર્ષ એક જુદું વર્ષ છે, એટલા માટે કે એક વ્યક્તિની ઘણી ગેરહાજરી આજે આપણને ચાલે છે. એ અમારા જૈન યુવક સંઘના ભૂતપૂર્વ પ્રમુખ સ્વર્ગસ્થ ચુમનલાલ ચકુભાઈ શાહ. એમની પ્રેરણા અને માર્ગદર્શનથી જૈન યુવક સંઘે છેલ્લા કેટલાક વર્ષોમાં અસાધારણ કહી શકાય એટલી બધી પ્રગતિ કરી છે. અંગત રીતે મારા પોતાને માટે તો વાત્સલ્ય મૂર્તિ જેવા હતા. એમના તરફથી મને હંમેશા પ્રોત્સાહન મળતું, હુંફ મળતી. એમની ખોટ આપણને ખરેખર ચાલે છે. જ્યારથી જૈન યુવક સંઘે પરિષદ વ્યાખ્યાનમાળાની શરૂઆત કરી ત્યારથી એના પહેલાં વર્ષથી તે ઠેઠ ગયા વર્ષ સુધી દર વર્ષે એમને કોઈક ને કોઈક વિષય ઉપર વ્યાખ્યાન આપ્યું હતું. આ પહેલું વર્ષ છે કે જ્યારે ચિમનલાલ ચકુભાઈનું કોઈ વ્યાખ્યાન આપણને સાંભળવા નહીં મળે. એમના ભવ્યાત્માને આપણે શ્રદ્ધાંજલિ અર્પીએ છીએ. આજના આપણા પ્રથમ વ્યાખ્યાતા છે શશકાંતભાઈ મહેતા. રાજકોટથી તેઓ પધારે છે. કેટલાક વર્ષથી નિયમિત રીતે પ્રથમ દિવસે જ આપણે એમનું વ્યાખ્યાન યોજીએ છીએ. નૌકાર મંત્રના પરમ આરાધક છે, ઉદ્યોગપતિ છે, પરંતુ ઉદ્યોગ કરતા આ ધર્મના ઉદ્યોગમાં એમને વિશેષ રસ છે. એકંદરે એમની આરાધના અને સાધના ઘણી મોટી છે અને જે કંઈ કહે છે તે એ આરાધનાના અનુભવમાંથી એમને જે સ્ફુરે છે તે કહે છે. આ વખતે એમને વિષય પણ બહુ સરસ પસંદ કર્યો છે, સિદ્ધચક્રનું મહાત્મ્ય. એમને એમનું વ્યાખ્યાન શરૂ કરવાની હું વિનંતી કરું તે પહેલાં આજના આ વ્યાખ્યાનનો આરંભ આપણે આજે આપણે ત્યાં પરમ પૂજ્ય દિગંબર આચાર્ય શ્રી સંભવસાગરજી પધાર્યા છે, સાથે બ્રહ્મચારીની બહેન પણ પધાર્યા છે. તો બ્રહ્મચારીની બહેન આપણને મંગલિક સંભળાવે એ એક ઉત્તમ યોગ થશે, અને એટલા માટે મંગલાચરણ માટે બ્રહ્મચારીની બહેનને હું વિનંતી કરું છું.
ત્રૈલોક્યં શકલં ત્રિકાલ વિષયં શાલોકમાલોકિતં સાક્ષાધીન યથા સ્વયં કરતલે રેખાત્રયં સાંગુલી રાગ દ્વેષ ભયામયાંતક જરા લોલત્વ લોભાદયો નાલં યત્ પદલંગનાય શ મહા દેવો મયા વંધ્યતે દેવો મયા વંધ્યતે દેવો મયા વંધ્યતે.
ॐ अन्यथा शरणं नास्ति त्वमेव शरणं मम तस्मात् कारुण्यभावेन रक्ष रक्ष दिनेश्वर आनन्दमानन्द કરમ પ્રસન્નમ જ્ઞાન સ્વરૂપમ નિજબોધરૂપમ યોગીન્દ્રમીયમ ભવરોગવૈદ્યમ શ્રીમદ્ગુરુમ નિત્યમહં નમામિ ભદ્રં કરમ નિત્યમહં નમામિ. ઓમ રીમ શ્રીમ સિદ્ધચક્ર મૂલમંત્ર આરાધ્ય आधार रूपाय श्री संघाय नमो नमः। ओम रीम श्रीम अष्टमहा प्रातिहार्यातिशय श्री अर्हद्भ्य नमो नमः। ओम रीम श्रीम प्राप्तानंत चतुष्टयेभ्य श्री सिद्धेभ्य नमो नमः। ओम रीम श्रीम पंचाचार पवित्रेभ्य श्री आचार्येभ्य नमो नमः। ओम रीम श्रीम शुद्ध सिद्धांत अध्यापन प्रवणेभ्य श्री उपाध्यायेभ्य नमो नमः। ओम रीम श्रीम सिद्धि मार्ग साधन सावधानेभ्य सर्व साधुभ्य नमो नमः। ओम रीम श्रीम तत्वरुचि रूपाय सम्यक दर्शनाय नमो नमः। ओम रीम श्रीम तत्वबोध रूपाय सम्यक ज्ञानाय नमो नमः। ओम रीम श्रीम तत्व परिणति रूपाय सम्यक चारित्राय नमो नमः। ओम रीम श्रीम केवल निर्जरा रूपाय सम्यक तपसे नमो नमः। आ मंगल सभानी पासे फरी एक वार उपस्थित थवानु मने सौभाग्य प्राप्त थयु छे। भाई श्री रमण भाई खूब सौजन्य थी वर्षो थी मने आ पर्युषण व्याख्यान माला मा प्रथम दिवसे बोलवानु आमंत्रण आपीने उपकृत करे छे, मारी थोड़ी सगवड़ पण साचवे छे। आ सभाने हूँ मंगल इतला माटे कहूँ छू कि आ सभा मा दृष्टि संपन्न श्रोताओ उपस्थित छे। आ सभा मा जीवन कलाना मर्मग्नो पण छे, व्युत्पन्न धर्मचिंतको पण छे, अने आ सभा मा समाजना विविध क्षेत्रोनी नेतृत्व स्वीकारेली घणी व्यक्तिओ पण उपस्थित छे। श्री संघाय नमो नमः सिद्ध चक्रनु अधिष्ठान जो कोई होय तो ते आ चतुर्विध संघ छे। ए दृष्टिए आ मंगल सभाना दर्शन करीने खरेखर हूँ पावन थाउ छू। तेनी साथे ज आपणो आ पर्व पण मंगल छे। मंगल पर्वनो आ पहेलो दिवस छे। पर्युषण पर्व एटले कोई કેલેન્ડરની 8 તારીખો નથી કે એક પછી એક આપણે ફાડીને પર્યુષણ પર્વ પૂરા ગણીએ। પર્યુષણ પર્વ એટલે તો હૃદયની ગુહામાં પ્રવેશીને અનંતતાને નિહાળવાનું પર્વ છે। સંસારના આપણા અહમ અને મમના પસારાને થોડાક સમેટીને સુખ દુઃખના ઝૂલા ઉપરથી ઉતરીને અનંતના ઝરોખામાં બેસીને અનંત દર્શન અખંડ દર્શન અભેદ દર્શન અખય દર્શનને પ્રાપ્ત કરવા માટેનું આ પર્વ છે। આપની દ્રષ્ટિ સામાન્ય રીતે સર્જન તરફ રહેલી હોય છે, આ પર્વમાં સર્જનહારને જોવાનું પર્વ છે। આપની દ્રષ્ટિ દ્રશ્ય ઉપર રહેલી હોય છે, દ્રશ્યમાંથી દ્રષ્ટામાં જવા માટે, જ્ઞાનમાંથી જ્ઞાતામાં જવા માટે આ પર્વ આપણને મળ્યું છે। અને એ પર્વમાં જે સામૂહિક આરાધના થાય છે તેનું એક ચૈતન્ય એટલું વિકસિત બને છે કે સામાન્ય કક્ષાની વ્યક્તિ પણ આ પર્વની આરાધના કરીને પોતાના જીવનની કૃતકૃત્યતા પ્રાપ્ત કરી શકે છે। બે મંગલની સાથે આજે ત્રીજું મહામંગલ જેવું પર્વ આ પ્રથમ વ્યાખ્યાનનું છે। સિદ્ધ ચક્ર નમસ્કારનો મંત્ર અને સિદ્ધ ચક્રનું યંત્ર આ શાસનને જે મળ્યા છે તે કોઈ આપણા અમાપ સૌભાગ્ય અને મંગલની નિશાની છે। સિદ્ધ ચક્ર એ કોઈ ચિંતનનો વિષય નથી, સિદ્ધ ચક્ર એ કોઈ ફિલોસોફી નથી, સિદ્ધ ચક્ર એ કોઈ વિચારનો વમર્શ કરવાનો નથી, એ તો જીવનના મૂળાધારમાંથી ઉત્પન્ન થતી શુદ્ધ ચૈતન્યના દર્શન કરીને શબ્દ સામ્રાજ્યનું વિસર્જન કરીને પોતાના શુદ્ધ સ્વરૂપમાં પ્રતિષ્ઠિત થવા માટેનું આ યંત્ર આપણને મળેલું છે। નમસ્કાર મંત્ર એ યોગ મંત્ર છે, આ શરીર એ યોગ યંત્ર છે, અને આ વિશ્વ યોગનું ક્ષેત્ર છે। સિદ્ધ ચક્ર અહીં પ્રતિષ્ઠિત થયેલા છે, પણ કાળ અને ક્ષેત્રના કારણે આપણું ચૈતન્ય આવ્રત બનેલું છે, તે આવ્રત ચૈતન્યને અનાવ્રત કરીને આ સિદ્ધ ચક્રના ગુણગાન, આ સિદ્ધ ચક્રના અનુભવને જે કોઈ પણ વ્યક્તિ પામ્યો છે તે સાક્ષાત આ કાળમાં જ જીવન મુક્તિનો આનંદ પ્રાપ્ત કરી શકે છે। સાધનાના ત્રણ પરિબળો છે, મંત્ર યંત્ર અને તંત્ર। મંત્ર યંત્ર અને તંત્ર વિજ્ઞાનના ક્ષેત્રે પણ વ્યવસ્થિત રીતે ગોઠવાયેલા છે। જો વિજ્ઞાનના રહસ્યો અર્થાત વિજ્ઞાનના મંત્રોરૂપી રહસ્યો જો યંત્ર દ્વારા પ્રદર્શિત ન થયા હોત યંત્ર દ્વારા ટેકનોલોજીકલ એપ્લિકેશન ઓફ ધ સાયન્ટિફિક ટ્રુથ એને જો ન મૂકવામાં આવ્યા હોત તો આજે આપણા જીવનમાં જે સુખ સુવિધા આપણને મળી રહી છે તે પ્રાપ્ત ન થઈ શકી હોત. અને તેનું કારણ આ યંત્ર દ્વારા વિજ્ઞાનના મંત્રને જગતમાં પ્રગટ કર્યો. અને એ યંત્ર સમકક્ષ રીતે સકક્ષ રીતે ચાલે તેનું કારણ તેનું તંત્ર છે. વિજ્ઞાનના યંત્રોનું તંત્ર એટલું બધું સુંદર રીતે ચાલી રહ્યું છે કે આજે આપણને એ યંત્રનો લાભ સુંદર રીતે વિપુલ પ્રમાણમાં મળી શકે છે. એવી જ રીતે અધ્યાત્મના ક્ષેત્રમાં નમસ્કાર રૂપી મહામંત્ર, એ મંત્રને સિદ્ધ ચક્રના યંત્રમાં આકૃતિમાં મૂકીને તેની આરાધના કરવાનું આપણને આજે સંઘમાં એક આદેશ મળ્યો છે. એ સિદ્ધ ચક્રના યંત્રને તંત્ર દ્વારા સિદ્ધ કરવાનો છે. અને એ તંત્ર એટલે આપણો ભાવ પ્રાણ તેમાં જોડવાનો છે. મંત્ર અને યંત્ર તો આ શાસનમાં આપણને અનંત કાળથી મળેલા છે, પણ આપણા જીવનમાં આ ભાવની પ્રાપ્તિના અભાવે, યોગ્ય તંત્રના અમલના અભાવે આપણે મંત્ર અને યંત્રનો આસ્વાદ આપણે પામી શક્યા નથી. મનનું કામ ત્રણ પ્રકારનું રહેલું છે, સ્મૃતિ, કલ્પના અને ચિંતન. આ મન સદાને માટે આ ત્રણ વસ્તુઓમાં રહે છે. સ્મૃતિઓ એટલે અતીતને ઉખેડી ઉખેડીને આપણે વર્તમાનમાં લાવીએ છીએ, ભૂતકાળને ઉખેડી ઉખેડીને સ્મૃતિઓ દ્વારા ફરીથી જીવવા માગીએ છીએ, તે મનનું પહેલું કામ છે. બીજું કામ છે કલ્પના, ભવિષ્યકાળને પણ જોવા માટે આપણે કલ્પના દ્વારા જઈએ છીએ અને ચિંતનથી આપણે વર્તમાનમાં જીવીએ છીએ. તો સ્મૃતિ, કલ્પના અને ચિંતન એ મનના ત્રણ કરણો રહેલા છે. મંત્ર આ ત્રણેય કરણોને પરિષ્કૃત કરીને, શુદ્ધ કરીને, પ્રત્યાહારથી મનનમાંથી મનને મુક્ત કરાવે છે. મનનાત પ્રાયતે ઇતિ મંત્રઃ, જે મનન કરે, મનન દ્વારા મનનું રક્ષણ કરે, મનથી રક્ષણ કરે તેને મંત્ર કહેલો છે. આ મંત્ર આપણી જે સ્મૃતિઓ જે છે એ સ્મૃતિઓનો નાશ કરી શકવાને માટે સમર્થ છે. તેની સાથે આપણે આપણી ચિકિત્સા પણ કરે છે, ભવરોગની ચિકિત્સા પણ કરે છે. અને તેની સાથે મંત્રાક્ષરોમાં જ્યારે આપણે સંપૂટ બનીને અંદરમાં જઈએ છીએ ત્યારે એક કવચ બનીને પણ કામ કરે છે. આવો નમસ્કાર મહામંત્રનો સુંદર મંત્ર આપણને શાશ્વત કાળથી મળ્યો છે. એ મંત્રને ગમે તેટલો પણ રટણ કરવા છતાં પણ મંત્રની સિદ્ધિ માટે પણ બે ક્ષતિઓ રહી જાય છે. કેમ કે આપણે ક્ષેત્ર અને કાલથી બદ્ધ છીએ. ગમે તેટલું પણ મનન કરીએ પણ ક્ષેત્ર અને કાલને ઉલ્લંઘન કરવા માટે આજે માત્ર મંત્ર સમર્થ નહીં બને. અને તેટલા માટે મંત્રની આકૃતિ મૂકી. એ આકૃતિ ક્ષેત્ર અને કાળનું ઉલ્લંઘન કરીને દેશાતીત, કાલાતીત, નામાતીત, રૂપાતીત એવા આપણા સ્વરૂપમાં લઈ જવા માટે આ આકૃતિ આપણને મળેલી છે. બહુ જ સહેલાઈથી સમજી શકાય એવી વાત છે કે 100 દ્રષ્ટાંતોને બદલે એક ચિત્ર જો આપણી પાસે રજૂ કરવામાં આવે તો એ ચિત્ર દ્વારા આપણે બધી જ વસ્તુઓ યોગ્ય રીતે સમજી શકીએ છીએ. યંત્રમાં, સિદ્ધ ચક્રના યંત્રમાં, આકૃતિમાં, અમૃતકુંભમાં, અમૃતકુંભ સમાન એની આકૃતિ છે, એક એવું ચૈતન્ય ભરેલું છે કે જેનું ધ્યાન કરવાથી આપણે ભૂતકાળ અને ભવિષ્યકાળની આપણી સ્મૃતિઓ અને કલ્પનાઓને ભૂલીને વર્તમાનમાં જ સ્થિત બનીને આપણા પોતાના શુદ્ધ સ્વરૂપમાં અંદરમાં જઈ શકીએ છીએ. અને તેને કારણે સિદ્ધચક્ર યંત્રની આરાધના નવપદ રૂપે અહીં મળેલી છે. નવ ઉડીઓ કરીને કરવાની છે. નવ આંબીલની ઉડીઓ કરીને, નવપદની આરાધના કરીને સિદ્ધચક્રની આરાધના કરવાનો આપણે ત્યાં વિધિ વિધાન આપવામાં આવ્યું છે. પરંતુ આ યંત્રનો ઉદ્ધાર કેવી રીતે થયો તેની વાત પણ ખૂબ રોચક છે, ખૂબ પ્રસન્નતાને આપે એમ છે. અને તે સમજવાને માટે આપણે ઇતિહાસના કાળમાં થોડુંક પાછળ જોશું. મુનિ સુવ્રત સ્વામીના વખતમાં પૃથ્વીપાલ રાજા પોતાની બે રાણીઓની બે દીકરીઓ સુર સુંદરી અને મૈણાને પંડિત પાસે ભણાવે છે. પહેલાંના વખતમાં એવો રિવાજ કે પંડિત પાસે કન્યાઓ જ્યારે ભણી લે ત્યારે તેની પરીક્ષા સભા કરે. અત્યારે તો રમણભાઈ પેપર્સ લખાવે અને રમણભાઈ પોતે જ ટેસ્ટ કરીને માર્ક આપે એટલે આપણને ખબર નથી પડતી. પણ પહેલાંના વખતનો આ ક્રમ હતો કે જ્યારે પણ તમે અભ્યાસ કર્યો હોય છે ત્યારે સભા પાસે તમારે રજૂ થઈને તમારી પરીક્ષાને માટે હાજર થવું પડે છે. રાજા પ્રશ્ન પૂછે છે બંને દીકરીઓને, સુર સુંદરી અને મૈણાને, કે હું આપને જે વાત મૂકું છું એની પૂર્તિ આપ મને કરી આપો. પુણ્યથી શું મળે, પુણ્યથી આ બધી વસ્તુ મળે એમ કરીને પૂર્તિ કરવા માટે રાજા બંને કુંવરીઓને પ્રશ્ન મૂકે છે. સુર સુંદરી કોઈ એવા પંડિતની પાસે ભણેલી હતી કે જે વાસ્તવિકતાને વધારે વરેલી હતી, થોડીક ભૌતિકતાને વરેલી હતી. તેણે જવાબ આપ્યો કે પુણ્યને કારણે ધન મળે છે, પુણ્યને કારણે યૌવન મળે છે, પુણ્યને કારણે આરોગ્ય મળે છે, પુણ્યને કારણે ચતુરાઈ મળે છે અને પુણ્યને કારણે પ્રિય પુરુષનો મેળાવો થાય છે. પરંતુ મૈણા સુંદરી આ જૈન દર્શનનું એક અદ્ભુત અમૂલ દ્રષ્ટાંત હતું. આપણામાંના બધા જ પુણ્યથી જો આટલી વસ્તુ મળે તો પછી આગળની ચિંતા કરવાથી સદાને માટે મુક્ત બનેલા છીએ. એ બહુ આપણી સ્વાભાવિક વસ્તુ છે કે સંસારના થોડાક સુખને જો આપણે પ્રાપ્ત કરીએ છીએ તો એ સુખથી મૂર્છિત બનીને જીવનની સાધના તરફ લક્ષ્ય જતું નથી. તેમાં એ પ્રબુદ્ધ લોકો ખૂબ સારું શ્રવણનું દાન કરે છે પણ જીવનનું શોધન, જીવનની સાધના માટે હજી તૈયાર થયા નથી. અને તેને કારણે જ વર્તમાન સમાજ સીધાઈ રહ્યો છે. કેમ કે જેમની પાસે ફુરસત છે, જેમની પાસે સમય છે, ધોઝ હુ હેવ ગોટ લીઝર, એ લીઝરનું કમિટમેન્ટ ક્યાં છે આપણું? આજે ફુરસદના સમયને પણ જો મોક્ષ માર્ગમાં આપણે જોડી ન શકીએ તો મને લાગે છે કે આપણી જ પોતાની જ એક મોટામાં મોટી દુર્ઘટના છે. મૈણા સુંદરી સમ્યક દર્શનને પામેલી, જૈન દર્શનને પામેલી એવી મૈણા સુંદરી જવાબ દે છે કે ધન શું કામનું કે જેમાં વિવેક નથી, એ યૌવન શું કામનું કે જેમાં વિનય નથી, એ આરોગ્ય શું કામનું કે જેમાં શીલ નથી, એ ચતુરાઈ શું કામની કે જેમાં ન્યાય સંપન્ન બુદ્ધિ નથી, અને એવા પુરુષને મળીને શું કામ છે કે જે વિતરાગીને સર્વજ્ઞ ન હોઈ શકે. પુણ્યથી વિનય મળે છે, પુણ્યથી વિવેક મળે છે, પુણ્યથી શીલ મળે છે, પુણ્યથી ન્યાય સંપન્ન બુદ્ધિ મળે છે, પુણ્યથી આપણા જીવનની અંદરમાં પુણ્યથી પરમ પુરુષનો સંપર્ક મળે છે. રાજા આ જવાબથી થોડો ખચકાઈ ગયો પણ લોકાચારથી પ્રસન્ન પામીને કહી તમે ખૂબ સારો જવાબ આપ્યો, પણ પાછા પોતાના અહંકારમાં આવી ગયો અને અહંકારમાં આવીને કહી કે જુઓ અત્યારે તો મારું જ સામ્રાજ્ય આ પૃથ્વી ઉપર ચાલી રહ્યું છે અને હું જેમ કહું એમ જ મારી પ્રજા સુખી થઈ શકે માટે પ્રજાના સુખ દુઃખનો, તમારા સુખ દુઃખનો એકમાત્ર જો આધાર હોય તો હું જ છું. સુર સુંદરી કે પિતાજી બરાબર સાચી વાત છે, તમે કહો છો એ સાચું જ છે. પણ મૈણા સુંદરી વિવેકના શબ્દોને પ્રાપ્ત કરીને કહે છે કે પિતાજી આવું વચન બોલો છો આપને શોભતું નથી. કર્મના વિપાક મુજબ, કર્મના ઉદય મુજબ આપણા જીવનમાં જેવા જેવા પ્રસંગો આવે ત્યારે જ તે મળી શકે છે. મને પણ આપણે ત્યાં જન્મ મારા પૂર્વના કર્મના સંજોગોને હિસાબે મળ્યો છે. રાજા તો ક્રોધાયમાન થયો, એક તો આવો જવાબ મળ્યો તેમાં ક્રોધાયમાન થયો, બળતામાં ઘી હોમાણું. અને રાજાએ સંક્ષિપ્તમાં વાત પૂરી કરીએ તો ક્રોધાયમાન થઈને તારે કર્મના નિયમનો હિસાબ લેવો છે તો ચાલ તને આ શહેરમાં આવેલા 700 કોઢિયાઓના સરઘસમાં ઉંબર રાણા જે કુષ્ઠરોગથી પીડાતા હતા તેની સાથે તારું લગ્ન કરું છું. મૈણા સુંદરી કહે છે ઘણી ખુશીથી પિતાજી મારા કર્મમાં એમ હશે તો એને હું સ્વીકારી લઉં છું. મૈણા અને ઉંબર રાણાના લગ્ન થાય છે. પ્રથમ રાત્રિએ શયનખંડમાં બંને પતિ પત્ની પોતાની વાત કરે છે. બંનેની સૌજન્યતા જ્યારે જોવો છે ત્યારે લાગે છે કે જૈન સંઘમાં આવી જ અમીરાત વ્યક્તિઓમાં હોઈ શકે. ઉંબર રાણા કહે છે કે તમારા પિતાના ક્રોધને વશ બનીને તમારા પિતાએ મને પરણાવ્યો છે પણ હું કુષ્ઠ રોગી છું, હું આજે કોઢ્યો છું, તમારા જીવનને બરબાદ કરવાનો મને અધિકાર નથી. હે સુંદરી, હે કુમારી, તમને અહીંથી જવાની છૂટ છે, તમે સુખેથી જઈને તમારે જ્યાં જવું ત્યાં જઈ શકો. મૈણા સુંદરી ચોધાર આંસુએ રડીને કહે છે કે નાથ આ તમે શું વાત કરો છો, ભારતવર્ષની આર્યાવર્તની નારીને એક વખત પતિના હાથનું ગ્રહણ કર્યા પછી આવી વાત કરો એ તમારા મુખને શોભતી નથી. બંનેનો વાર્તાલાપ લાંબો સવાર સુધી ચાલે છે, મળસ્કું થાય છે અને શ્રીપાળ ઉંબર રાણા અને મૈણા બંને પ્રભુના દર્શન કરવા માટે, ઋષભદેવ ભગવાનના દર્શન કરવા માટે મંદિરે જાય છે. ખૂબ ભક્તિથી દર્શન કરે છે. અમૃત ક્રિયા, વિસ્મય પુલક પ્રમોદ પ્રધાન એવી અમૃત ક્રિયા થાય છે. પ્રભુનું પ્રસન્નતા થાય છે અને એ પ્રસન્નતાની સાથે જ આદેશ્વર ભગવંત પ્રસન્ન બનીને તેમના ગળામાં રહેલો હાર મૈણાના ગળામાં આવે છે, એને શુભ સંકેત તરીકે સમજે છે. બહાર નીકળીને મુનિ ભગવંત પાસે મૈણા જાય છે અને મૈણા મુનિ ભગવંતને કહે છે કે આપને વંદન કરવા તો આવ્યા છીએ, બીજી બધી વસ્તુની બરાબર છે પણ શાસનની અવહેલના થાય તેવો આ બનાવ જે બન્યો છે એમાં કૃપા કરીને જો આપ મને કંઈક રસ્તો બતાવો તો અમે આમાંથી મુક્ત બનીએ. ગુરુ ભગવંત ખૂબ જ કૃપાથી કરીને શ્રી શ્રી વહાલ કહામાંથી સિદ્ધચક્ર યંત્રનો ઉદ્ધાર કરીને મૈણાને આપે છે કે આની આરાધના તમે આંબેલના તપપૂર્વક કરશો અને આ વ્યક્તિનો ગોઢ દૂર થશે. ઉંબર રાણાનું નામ પછી શ્રીપાળ બને છે. નવપદની આરાધના આ યંત્રની કરતા શ્રીપાળ રાજા સુવર્ણ કલ્પરૂપી કાયાને પ્રાપ્ત કરે છે અને ત્યારથી પ્રવાહબદ્ધ રીતે આ સિદ્ધચક્ર યંત્રની આરાધના આ સંઘ મનવચન કાયાથી કરી રહ્યો છે. એવા શ્રીપાળ અને મૈણાએ જો નવપદની આરાધના કરીને પોતાના જીવનની ખરેખર હસ્તીને મોક્ષગામી બનાવી છે તો આજે પણ આ સિદ્ધચક્રની આરાધના મોક્ષના સુખ દેવા માટે વચનબદ્ધ છે. સિદ્ધ ચક્રની આરાધના કરનાર વધુમાં વધુ નવમા ભાવે મોક્ષની પ્રાપ્તિ કરી શકે એમ શાસ્ત્રકાર ભગવંતોનું કહેવાનું છે. વધુમાં વધુ પ્રાય કરીને બે ત્રણ ભાવમાં સિદ્ધ ચક્ર યંત્રની આરાધના કરનાર વ્યક્તિ મોક્ષને પામી શકે છે. અને તેનું એકમાત્ર કારણ છે કે નમસ્કાર મહામંત્ર જે છે એ શબ્દોના સામ્રાજ્યના વિસર્જન કરવા માટે છે અને ક્રાંતિના સર્જનને માટે યંત્ર છે. ભ્રાંતિના નિવારણ માટે નમસ્કાર મહામંત્ર છે અને ક્રાંતિના સર્જનને માટે આકૃતિમાં જ્યારે આપણું ધ્યાન લાગી જાય છે ત્યારે આપણે તત્કાળ આપણા જીવનની મુક્તિનો આનંદ પ્રાપ્ત કરી શકીએ છીએ. તેના માટે યંત્ર છે અને શાંતિની પ્રતિષ્ઠા માટે તંત્ર છે. આવો મંત્ર યંત્ર અને તંત્ર એ જે આપણને મળેલા છે તેની આપણે આરાધના કરવી જોઈએ. આ યંત્રમાં નવ વલયો રહેલા છે. નવ વલયો અર્થાત નવ વર્તુળ રહેલા છે. તેમાંનું પહેલું વલય નવપદજીનું રહેલું છે. કેન્દ્રમાં અરિહંત પરમાત્મા અને બાજુની આઠ કર્ણિકાઓમાં પાંદડીઓમાં સિદ્ધ ભગવંત આચાર્ય ઉપાધ્યાય સાધુ દર્શન જ્ઞાન ચારિત્ર અને તપ રહેલા છે. પણ આ નવપદનું રહસ્ય એક એક પદમાં એક એક પદના ગર્ભમાં અનંત અનંત વ્યક્તિઓને સમાવવામાં આવી છે. જૈન શાસનનું આ સિદ્ધ ચક્ર યંત્ર એ વિશ્વ શાસનનું યંત્ર છે. જાતિવાચક નામને અહીં વંદન કરવામાં આવ્યું છે. નમસ્કાર મહામંત્રમાં પણ જાતિવાચક પદો છે, કોઈ વિશેષણ પદો નથી. નવપદમાં પણ એવી જ રીતે નવે પદની અંદરમાં અનંત અનંત વ્યક્તિઓને ગર્ભમાં સમાવતું એવું નવપદજીનું આરાધન. એક નવપદજીના આરાધનથી આ પ્રકૃતિના તમામે તમામ સુકૃત કરનાર જીવોની સાથેનું આપણું વંદન થઈ શકે છે તેટલી અદ્ભુત ચમત્કારિક શક્તિ તેમાં રહેલી છે. અરિહંત પરમાત્માના જ્યારે આપણે પોતે ભક્તિમાં જઈએ છીએ ત્યારે આપણા નામ રૂપનું વિસર્જન થાય છે. સંસાર ચક્ર અને સિદ્ધ ચક્ર, સંસાર ચક્રના નાશને માટે સિદ્ધ ચક્ર છે. જો સંસાર ચક્રમાં ફસાયેલા છીએ તો આ જ ઘડીએ આપણને સિદ્ધ ચક્ર મળેલું છે. અને જ્યાં સિદ્ધ ચક્રની વાત થાય છે ને ત્યાં સંસાર ચક્ર બહારથી પ્રવેશ કરી શકતો નથી. સિદ્ધ ચક્રની જ્યાં વાત ચાલે છે ત્યાં સંસાર ચક્ર રૂક જાઓ એમ કહે છે. સંસાર ચક્ર પ્રતિજ્ઞાબદ્ધ છે કે જ્યારે સિદ્ધ ચક્રની વાત ભૂલશો ત્યારે સંસાર ચક્ર પોતાનો કર્મનો નિયમ લઈને એનું કામ કરવા માટે કાર્યરત બનશે. નવ પ્રકારના સંસાર ચક્ર આપણને નડી રહ્યા છે. સંસાર ચક્ર એ બહુ મોટો વાત છે, પણ એક સ્વાર્થનું સંસાર ચક્ર છે. એ સ્વાર્થના સંસાર ચક્રના નાશ કરવા માટે અરિહંત પદની આરાધના છે. પરોપકારના કોઈ પ્રકૃષ્ટ કરનાર હોય તો અરિહંત પરમાત્મા છે. અરિહંત પરમાત્માના નમસ્કારમાં આપણા સ્વાર્થરૂપી સંસાર ચક્રનો નાશ થાય છે. સિદ્ધ ભગવંતના નમસ્કારમાં આપણા દુઃખરૂપી સંસાર ચક્રનો નાશ થાય છે. દુઃખથી ભરેલા છો, ઓમ રીમ નમો સિદ્ધાણમ, અનંત ચતુષ્ઠયથી ભરેલા એવા સિદ્ધ ભગવંતનું ધ્યાન મારા દુઃખને દૂર કરી શકે છે. માટે સિદ્ધ ભગવંતનો નમસ્કાર મારા દુઃખરૂપી સંસાર ચક્રનો નાશ કરી શકે છે. અને આચાર્ય ભગવંતનો નમસ્કાર મારા પાપરૂપી સંસાર ચક્રનો નાશ કરી શકે છે. સદાચારથી ભરેલા છે, પંચાચાર પાડે અને પડાવે એવા આચાર્ય ભગવંત એ વાસ્તવમાં તીર્થંકર તીર્થયના સમોસુરી કયો છે. તીર્થંકરની ગેરહાજરીમાં આચાર્ય ભગવંતને તીર્થંકર તુલ્ય કયો છે. આવા આચાર્ય ભગવંતના નમસ્કારમાં મારા પાપનું સંસાર ચક્રનો નાશ થાય છે. ઉપાધ્યાય ભગવંતના નમસ્કારમાં મારા અજ્ઞાનના સંસાર ચક્રનો નાશ થાય છે, અવિદ્યાના સંસાર ચક્રનો નાશ થાય છે. સાધુ ભગવંતના નમસ્કારમાં મારામાં રહેલા વિષય કસાયના સંસાર ચક્રનો નાશ થાય છે. સમ્યક દર્શન પદના નમસ્કારમાં મારામાં રહેલા દુર્ભાવના સંસાર ચક્રનો નાશ થાય છે. સમ્યક જ્ઞાનના નમસ્કારમાં મારામાં રહેલા દુર્વિચારના સંસાર ચક્રનો નાશ થાય છે. અને ચારિત્રના નમસ્કારમાં મારામાં રહેલા દુષ્વર્તનના સંસાર ચક્રનો નાશ થાય છે. અને તપ પદના નમસ્કારમાં મારામાં રહેલા સંજ્ઞારૂપી સંસાર ચક્રનો નાશ થાય છે. આ રીતે એ નવપદ એ આપણા જીવનમાં આરાધનાનો એક પૂર્ણ યોગ છે. નવપદ આગમિક ભાષામાં મૂકવામાં આવ્યા છે. તેને તાંત્રિક ભાષામાં જેઓને થોડોક પણ ધ્યાનના પરિબળોનો ખ્યાલ હશે આ નવપદજી એ ધ્યાનને માટે એક ઉત્કૃષ્ટ આકૃતિ મળેલી છે. અને તેને તંત્રમાં બિંદુ નવક તરીકે કહેવામાં આવે છે. સૌથી પહેલાં બિંદુનું ધ્યાન, ત્યાર પછી અર્ધચંદ્રનું ધ્યાન, ત્યાર પછી રોધિનીનું ધ્યાન, ત્યાર પછી નાદ, નાદાંત, શક્તિ, વ્યાપિની, સમના અને ઉન્મના. આ નવ પ્રકારના ધ્યાન આ સિદ્ધ ચક્રના યંત્રના પ્રથમ વલયમાં રહેલા છે. બિંદુનું ધ્યાન, બિંદુનું ધ્યાન એટલે અરિહંત પરમાત્મા આ વિશ્વની પ્રકૃતિના શ્રેષ્ઠ એવા પ્રકૃષ્ટ એવા પુણ્યવાન હોવાને કારણે અરિહંત પરમાત્માનું ધ્યાન આપણા સંસારના સૂક્ષ્માતી સૂક્ષ્મ શબ્દ સામ્રાજ્યનું વિસર્જન કરે છે. માટે અરિહંત પરમાત્માનું ધ્યાન બિંદુમાં કરવાનું કહ્યું છે. ઓમકારની જે આકૃતિ દોરીએ તેમાં અરિહંત પરમાત્મા બિંદુને સ્થાને છે. બિંદુનું ધ્યાન કરીને અરિહંતનું ધ્યાન કરવાનું છે. અર્ધચંદ્ર અર્ધચંદ્રાકારે સિદ્ધનું ધ્યાન કરવાનું છે. સિદ્ધ ભગવંતનું જ્યારે ધ્યાન કરીએ છીએ ત્યારે તેમના ચૈતન્યમાંથી નિતરતો સોમરસ, તેમના ચૈતન્યમાંથી નિસરતો અમૃતરસ નો સ્ત્રાવ આપણને અંદરમાં જ જાણવા મળે છે. અંદરમાં જ આપણને જાણે કે અમૃત સ્ત્રાવ થઈ રહ્યો છે એ રીતે અર્ધચંદ્ર કહે છે. આચાર્ય ભગવંતના ધ્યાનમાં રોધિની આપણો જે સમાજ પ્રત્યે જગતના જીવો પ્રત્યે એક દુર્વ્યવહાર છે એ દુર્વ્યવહારને દૂર કરવાની શક્તિ, રોધિનીની શક્તિ આચાર્ય ભગવંતના ધ્યાનમાં છે. અને ત્યાંથી આગળ ચાલીને રોધિની પછી જે આવે છે શક્તિ વ્યાપીની, નાદ અને નાદાંત આવે છે. ઉપાધ્યાય ભગવંત શાસ્ત્રોના અમૃત કુંભનું ધ્યાન કરીને અનાહત નાદને પ્રાપ્ત કરે છે. ઉપાધ્યાય ભગવંત વજ્જાયાણમ નજીકમાં રહીને ધ્યાન કરે છે અને નાદને પામીને અક્ષરમાંથી અનક્ષર શ્રુતમાં જાય છે અને એટલા માટે નાદની કળાને પ્રાપ્ત કરે છે અને નાદની કળાના 3.5 આટાને અંતે નાદાંત રહેલું છે. આ પાંચમું ધ્યાન છે. અને ત્યાર પછી તો દર્શન જ્ઞાન ચારિત્ર તપ પદની આરાધનાઓ ધ્યાનની જે છે એમાં શક્તિ વ્યાપીની સમના અને ઉન્મના નામે 4 ક્રિયાઓ રહેલી છે. તો શક્તિ એટલે સમ્યક દર્શનની પ્રાપ્તિ એટલે આત્મવત સર્વભૂતેશોની પ્રાપ્તિ. જગતના જીવ માત્રમાં મારું પ્રતિબિંબ જોઉં છું, મારી શક્તિ ઇટ મલ્ટીપ્લાઈઝ એન્થ ટાઈમ. જ્યારે સામા ચૈતન્યને હું મારા ચૈતન્ય જેવો જોઉં છું ત્યારે સમ્યક દર્શનની શક્તિ કોઈ અદ્ભુત રહેલી છે. ત્યારે એમ લાગે કે આ જગતની બધી જ શક્તિ મારામાં આવીને રહેલી છે. તો સમ્યક દર્શન પદના ધ્યાનમાં શક્તિ નામની ધ્યાનની પ્રક્રિયા રહેલી છે અને વ્યાપીની જ્ઞાન દ્વારા 14 રાજલોક મારી ચેતના ફેલાવવી એને વ્યાપીની કહે છે. આખા 14 રાજલોકમાં વ્યાપીને મારી જ્ઞાન ચેતના રહેલી છે એ વ્યાપીનીનું ધ્યાન છે. અને ત્યાર પછી સમના અને ઉન્મનાનું ધ્યાન છે. સમનાનું ધ્યાન જ્યારે કરીએ છીએ ચારિત્ર ધર્મને પામીને ત્યારે મન વચન અને કાયાનો સ્વેચ્છાએ અરિહંત પરમાત્મામાં વિસર્જન કરવા માટેનું ચારિત્ર છે. અનંત કાળથી આપણને આપણા નામ અને રૂપને સાચવવાની ચિંતા લાગેલી છે પણ આ નામ રૂપના વિસર્જનને માટે આ મનુષ્ય દેહ મળેલો છે. આ સિદ્ધચક્રની આરાધના નામમાંથી અનામી બનવાની, રૂપમાંથી સ્વરૂપમાં જવા માટે મળેલી છે એ સમના ધ્યાન છે. અને ત્યાર પછી પોતાના શુદ્ધ સ્વરૂપમાં તપમાં જ્યારે જાય છે ત્યારે ઉન્મની અવસ્થા આવે છે. મનનો લય કરીને આ પોતાના આત્મામાં આત્મા વળી આત્માને જોઈને આ પ્રક્રિયા સિદ્ધચક્રની અંદરમાં રહેલી છે. અને આપને હું દાવત આપું છું કે સિદ્ધચક્ર યંત્રની 2 કે 3 વર્ષ સુધી પણ જો વ્યવસ્થિત 1 દિવસનો પણ ક્ષય કર્યા વગર આરાધના કરશો તો આ આનંદ આપણને મળશે. સમાજ સેવા કરવા નીકળીએ અથવા તો લોક સંગ્રહના ગમે તેટલા કામ કરવા માટે નીકળીએ પણ આત્માનું અનુસંધાન જેનું છૂટી ગયું છે એને સમાજ સેવા કરતા થાક લાગશે, એને પોતાની સમાજ સેવા કરતા અનેક વિટમણાઓ આવશે. માટે આત્માના અનુસંધાનને માટે આ નવપદજીનું ધ્યાન, સિદ્ધચક્રનું ધ્યાન, આકૃતિનું ધ્યાન ભાવપૂર્વક કરવાનું છે. બીજું વલય તેની રહેલું છે, અદ્ભુત શક્તિ રહેલી છે. નવપદજીના 1-1 વલયની અંદરમાં જો વાતો કરવા બેસીએ તો સમયની મર્યાદાનું ઉલ્લંઘન થાય. પણ બીજું ચક્ર માતૃકાઓના ધ્યાનનું છે, અનાદિ સંસિદ્ધ માતૃકાઓ કહેલી છે. પહેલું ચક્ર નવપદજીનું આવ્યું, તેની બાજુનું બીજું ચક્ર અથી માંડીને હ સુધીના 52 અક્ષરોનું આવ્યું. આ 52 અક્ષરો એ અક્ષરો નથી, એ કેવળ જ્ઞાનના ટુકડા છે.